દેવતાઓ વારંવાર સામે વિનંતી કરવા લાગ્યા, દેવી તમે માનો, અમે જે માંગણી કરીએ છીએ એમાં અમારો સ્વાર્થ છે એમ નહીં, પરંતુ એમાં ત્રિલોકીનું ભલું છે. અરે સ્વયં અવધપતિનું પણ ભલું છે, અયોધ્યાનું પણ ભલું છે. આપ જો નહીં જાઓ તો પ્રભુ રાઘવ અયોધ્યાને છોડશે નહીં, લંકામાં જાશે નહીં, રાવણ મરશે નહીં. અને રાવણનો દિવસે દિવસે પાવર વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. ભૂમંડળ ઉપર ચક્રવર્તી રાજા અવધપતિ છે. રાવણ ચક્રવર્તી નહીં હોવા છતાં પણ આ ચક્રવર્તી જેવો પાવર ધરાવે છે. કાલ સવારે અયોધ્યાને પણ દબાવી દેશે. એ સામે ચાલીને દબાવવા પહેલા એને દબાવી દેવો જરૂરી છે. માટે કહીએ છીએ આમાં બધાયનું ભલું છે, માટે માનો તમે જાઓ. દેવતાઓ હોશિયાર બહુ છે, ગમે એમ કરીને સરસ્વતી દેવીને મનાવી લીધા. અને સરસ્વતી દેવી અયોધ્યાની ધરતી પર આવ્યા છે. આવીને જોયું, એક એક નારીના હૃદયની અંદર આનંદ ઉલ્લાસ સમાતો નથી. અમારો રામ રાજા થશે, અમારી માં જાનકી રાજ રાણી થશે, એના દર્શન કરીને અમારી આંખો સુફળ થશે. બસ એક જ નાદ, એક જ અવાજ, એક ઉત્સાહ, એક આનંદ. સરસ્વતી દેવી મનોમાં વિચાર કરવા લાગ્યા, અમારે કોની અંદર પ્રવેશ કરવો? જેને સરયુનું જળ પીધું છે અને સરયુનું જળ પીને જેનો જન્મ થયો છે એવા કોઈ નરનારીની અંદર હું પ્રવેશ નહીં કરી શકું, તો કોમ કેમાં કરું? બહુ વિચાર કરતા 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 મંથરા દેખાણી, હા આ અયોધ્યાની નથી, કેરા દેશમાં કઈ કઈની સાથે કરિયાવરમાં ભીડે આવી છું, આમાં પ્રવેશ કરવા દે. અને મંથરાની અંદર સરસ્વતી દેવી પ્રવેશ કર્યો છે, મંત્રની બુદ્ધિને ફેરવી છે, મંત્રની બુદ્ધિને ફેરવી સરસ્વતી ત્યાંથી અદ્રશ્ય થયા. મંત્રની બુદ્ધિ ફરતાની સાથે માથું ફર્યું મંત્રનું. અયોધ્યાની અંદર ઠેર ઠેર આનંદ ઉત્સવ થઈ રહ્યો છે, શણગારાઈ રહી છે અયોધ્યા. મંત્રને સંકલ્પ થયો, આટલી બધી તૈયારી છે ને, તૈયારી કરતા નરનારીઓને પૂછ્યું છે, અયોધ્યાની અંદર આટલી બધી તૈયારી શેની ચાલે છે? આ બધું શું છે, કાંઈ પ્રસંગ? લોકોએ કહ્યું છે, અરે મંથરા તને ખબર નથી, આવતીકાલે ભગવાન રામ રાજા થવાના છે, માં જાનકી રાજરાણી થવાના, કૌશલ્યા જે રાજમાતા બનશે, તને કાંઈ ખબર નથી? હજુ તો મંથરા કાંઈ વિચારે પહેલા તો માં કૌશલ્યાની દાસીઓ પણ આંબી ગઈ છે. અરે મંત્ર, અમારી માતા તો રાજમાતા બનશે, તો બાગણે રહી જવાની. અને બસ આટલા શબ્દો તો મંત્રા માટે પૂરતા થઈ પડ્યા. મંત્રા ત્યાંથી ભાગી છે, દોડતી મંત્રા સીધીમાં કઈ કઈ ના મહેલા આવી છે, પણ આખી હાફે છે, સ્વાદ ચડી ગયો છે. કઈ કઈ ની પાસે આવી, કઈ કઈ માતાએ કહ્યું છે, અરે મંત્રા તને થયું શું એમ, કેમ આટલી બધી આંખે છે, અને તારા ગાલ કેમ ઉપછે આવ્યા, શું લખને બે થપાટ તો નથી મારી ને, તને શું થયું, કેમ બોલતી નથી, કેમ મોંઘી થઈ ગઈ છે? મંત્ર આપણો મહાચાલાક છે. માં કઈ કઈ ની સામે જોઈને કહ્યું છે, માં મેં એવું શું કર્યું છે કે લોકોને મને થપાટ મારવી પડે? માં આજ મારા હૃદયની અંદર દુઃખ છે, મને હાફ ચડી છે, એનું કારણ તો માં તું છે. મંત્રા શું કઈ અઘટિત ઘટના ઘટી છે? અયોધ્યાની અંદર અવધપતિ પ્રભુ રાઘવ લખન બધા કુશળ તો છે ને, કોઈ કઈ તકલીફ તો નથી ને? મંત્રાના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, માતાજી રામી છાંડે કુશલ કેવું આજુ, અયોધ્યામાં રામ શ્રે કુશળ છે કોણ? રામ કુશળ છે, કૌશલ્ય કુશળ છે, તમારી કુશળતાની તો વાત જ હોય, ક્યાં કરવાની રહી છે? તમને ખબર નથી, આવતીકાલે રામ રાજા બનવાના છે. રામ રાજા બનવાના છે શબ્દ સાંભળતા માં કઈ કઈ ની આંખોમાંથી હર્ષના આંસુઓની ધારાઓ થઈ. મંથરા તું સત્ય કહે છે, કાલ રામા રાજા બનશે, સાંભળી લે મંથરા, એક વાર રામ રાજા બની જાય, રામ અને જાનકી રાજગાદી ઉપર બેસી જાય, અને એની એક વાર હું કૌશલ્યાજી સુમિત્રાજી આરતી ઉતારી લઈએ, અને પછી મંત્રા તે આજે જે સમાચાર આપ્યા છે એના બદલામાં તને જોઈએ તો બે આંખો કાઢીને આપી દઈશ મંત્રા, બહુ અદ્ભુત સમાચાર મને આપ્યા છે મંત્રા. તે જ સમાચાર આપ્યાના બદલા હું તને શું આપું? આ મંત્રાના મનોમાં એમ થયો તો બધું ઓળું પડ્યું. મહાચાલાક મંત્રા, મંત્રાના મોઢામાં જ શબ્દો નીકળ્યા છે, માં તું ભોળી છો. કૌશલ્યાજી તારા જેવી ભોળી નથી, તારા મનમાં તું એમ માન છો. અવધપતિ મને વશ વર્તે છે, પણ યાદ રાખ અવધપતિના હૃદયમાં અને કૌશલ્યાના હૃદયમાં જે કપટ છે, એવું કપટ દુનિયામાં કોઈનીમાં નથી. અને અવધપતિ કપટી છે, કૌશલ્યાજી કપટી છે, આ શબ્દ સાંભળતા કઈ કઈ આગળ વધ્યા છે. મંત્રાના ગાલો પર જોરથી થબાટ મારી દીધી. થબાટ મારીને કીધું છે, અરે મંત્રા તારી આ હિંમત, મારા સૌભાગ્ય માટે તો આવા શબ્દનો ઉચ્ચાર કરે. કૌશલ્યાજી રામની માતાને માટે તો આવા શબ્દનો ઉચ્ચાર કરે. અને કઈ કઈ જી બોલ્યા છે એને તુલસીદાસજી લખ્યું.
કોની આશાય કબરુ કહસે ઘર થોરી, તૈબે ભરી જીભ કઢાવાઉ તોરી. કોની આશાય કબરુ કહસે ઘર થોરી, તબ ધરી જીભ કઢાવાઉ તોરી. કોની આશાય કબરુ કહસે ઘર થોરી, તૈબે ધરી
તમારા સૌભાગ્ય માટે, માં કૌશલ્ય માટે બોલીએ બોલી. પરિવાર જો બોલી છો તો સાંભળી લે, તારા મોઢામાંથી જીભ ખેંચી લઈશ. ઘર થોડી તમારા ઘરની અંદર કંકાસ કરાવવા માંગે છે. અને સાંભળ, રઘુવંશની તે રીત છે. કઈ કઈ કેટલા કેટલા સુંદર સુંદર શબ્દ બોલ્યા છે.
જેઠ સ્વામી છે
સાચા પડે, ખરેખર રામ આવતીકાલે રાજા બને તો તું જે માગીશ આપીશ, તું ચિંતા છોડ. અને રામની પ્રત્યે મને શું પ્રેમ છે અને મારી પ્રત્યે રામને શું પ્રેમ છે એને મંત્ર તું શું સમજે.
જો બીજી જન્મ દે કરીશો
પોતા પાતો
કસો ભોય કસાઈ તોરે
દીનારે તિલક છો ભૂકસ તોરે
મંત્રા વર્ષોથી પ્રભુને પ્રાર્થના હું કરું છું બીજી ફેરી જો તું મને પૃથ્વી પર જન્મ આપને તો સાથે સાથે એ પણ માંગણી કરું છું મારી કુખે રામનો જન્મ થાય રામ જેવો મને દીકરો મળે જાનકી જેવી પુત્ર વધુ મળે રામ જેવા ભૂમંડળ ઉપર ગુણિયલ છે કોણ રામ તો મને દાન કરતા પ્યારા છે મને મંત્ર એક વાત નથી સમજાતી આવા ગુણિયલ રામનો રાજ્યાભિષેક સાંભળીને તાર હૃદયમાં ક્ષોભ કેમ થાય છે દુઃખ કેમ થાય છે મંત્ર મહા હોશિયાર છે કઈ કઈ ની સામે જોઈને કહે છે માં માફ કરજો રામ રાજા થાય ભરત રાજા કે મને શું ફરક પડવાનો હું થોડી દાસી મટીને કે રાણી થવાની મારા હૃદયમાં દુઃખ જે છે તો તમારે માટે છે રામ રાજા થાય તો હું દાસી રહીશ ભરત રાજા થાય તો હું દાસી થઈશ હું તો દાસીની દાસી જ રહેવાની છું પણ દુઃખ મને તમારું છે ગામમાં જે નગરમાં જે વાતો થાય છે મારેથી સાંભળી નથી ગઈ લોકો એ વાતો કરે છે આવતીકાલે રામ રાજા થશે કૌશલ્યા રાજમાતા થશે અને પછી તમારી શોખ કૌશલ્યા તમારા ઉપર અગાધ ઈર્ષ્યા રાખે રાજા તમારું બહુ સાંભળે છે અને ગમતું નથી એનું વટક વાળશે રામને રામ ભરતને દાસ બનાવશે કૌશલ્યા તમને દાસી બનાવશે અને આખી જિંદગી તમારે ગુલામ બની રહેવું પડશે અને આટલા શબ્દ સાંભળતા કઈ કઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે મંત્રાય કોઈ કાળે નહીં બને હું કૌશલ્યને દાસી બનું નહીં બને એવું જો થશે ને તો હું પછી ભરત લઈને કેરાત દેશમાં જતી રહીશ મંત્રાએ કહ્યું છે ભાઈજી હવે તમારી ઉંમર થઈ છે આ ઉંમરે તમે પિયરમાં ન શોભો બે પાંચ દાડા સારા લાગે અને સાંભળો તમને મારી વાત નથી મનાતી પણ હકીકતમાં રાજાના હૃદયમાં કૌશલ્યના હૃદયમાં કપટ છે અને જો કપટ ન હોય તો રામને રાજા કરવાના હોય એની તૈયારીઓ દસ દસ દાડાથી ચાલે છે તમને સમાચાર આપ્યા ખબર છે તમને અને વિચારો રામ રાજા બનવાના હોય અને ભરત મોસાળ છે ભરતને તેડાયો નથી લાગતું કામાં કઈ કપટ હોય અને એક પછી એક પછી એક મર્મને જોઈ જોઈ એવા મંત્રાએ ઘા ફગાવ્યા એવા ઘા માર્યા એવા ઘા માર્યા જેથી કરીને કઈ કઈને હા પડવા માંડે છે મંત્રાના શબ્દ કઈ કઈના ગળા હેઠળ જયારે ઉતરવા માંડ્યા અને મંત્રણ જયારે લાગ્યું છે કે હવે કઈ કઈ બરાબર ઝાડમાં આવી રહી છે મંત્રાએ કહ્યું છે ભાઈજી તમારી દશા જોઈને મને બહુ જ રડવું આવે છે કારણ કે પિતાજીએ મને તમારી સાથે કર્યાવરમાં તમારી સંભાળ માટે મોકલી છે અને બોલતા મંત્રા મિથ્યા આંસુ વરસાવા જયારે લાગે છે અને બોલવા લાગે છે ભાઈજી મારું હૃદય તો એમ કહે છે આજે તમારી બહુ મોટી મહત્વતા ગવાય છે પણ કાલ સવારે એકવાર રામ રાજ્યાભિષેક થઈ જશે રામ ગાદી પર બેસી જશે પછી તો તમારી દિશા દૂધમાં પડેલી માખીની જે કિંમત હોય એને દૂધમાંથી બહાર કાઢીને ફેંકી દેવામાં આવે એમ તમને પણ અયોધ્યા નગરીમાંથી આ મહત્પદ ઉપરથી ફેંકી દેવામાં આવશે કાં તો તમે દાસ બનીને જીવજો અહીંયા નહીં તો અહીંયાથી ક્યારે દેશ જજો આ જ તમારા માટે વિકલ્પ છે અને ઉપરા ઉપર મંત્રના શબ્દ સાંભળતાની સાથે કઈ કઈ ની આંખોમાં પણ આંસુ વરાણા છે કઈ કે બે હાથ જોડ્યા છે મંથરા મેં જિંદગીમાં સંકલ્પથી પણ કોઈનું ખરાબ થયો વિચાર નથી કર્યો અને આજ મારી આ દશા આ પોઝિશન મારા કયા જન્મમાં પાપ આડાવીને નડ્યા કે જેને કારણે આ સજા મારે ભોગવવી પડશે મંથરાએ કીધું છે ભાઈજી આ દુનિયા ખોટાની જ છે સાચા માણસની કિંમત અહીંયા કઈ થતી નથી સાચા માણસો દુઃખી થાય છે તમે બહુ સાચા છો તમે હૃદયના ચોખા છો પણ કૌશલ્યાજી હૃદયના બહુ જ કપટી છે જેને કારણે આ ઝાડની અંદર તમને ધીમે ધીમે બિછાવી દે અને તમારું પતન કરવા માંગે છે એક પછી એક શબ્દોએ કઈ કઈના હૃદયને વિંધ્યું છે કઈક રડતા રડતા કહેવા લાગી મંત્રા પણ આમાંથી બચવાનો કોઈ ઈલાજ જો આમાંથી બચાવી જાય સાંભળ આજ પછી જેમ તું કહીશ એમ કરીશ મંત્ર આમાંથી જો ઉગરી પોઝિશન હોય તો પરવું કુબ તું એ બચન પર સકે ઉપુત પતિ ત્યાગી આમાંથી મંત્રાચો મને બચાવી લે તો તારી આજ્ઞાથી તું કે તો કુવામાં પડે, તું કે તો પતિનો ત્યાગ કરું, તું કે તો પુત્રનો ત્યાગ કરું, પરંતુ આ દુઃખમાંથી મને બહાર કાઢી લે. અન મંત્રા ઉભી થઈ, બાજી ચિંતા નહીં કરશો, જ્યોતિષ એવું કહેતા હતા, હું હમણાં જોશ જોડાઈને આવ્યો છું. જ્યોતિષ એવું કહ્યું છે કે કૌશલ્યા મંત્રા બધું જ કઈ કઈ નું બગાડવા માંગે છે, પણ મંત્રા ચિંતા નહીં કરીશ, સમયે એ બધું જ વાવાઝોડું કૌશલ્યા ઉપર જશે, અને દુખી એ કઈ કઈ ને કરવા માંગે છે પણ સ્વયં કૌશલ્યા દુખી થશે. ભાઈજી એવું જ્યોતિષો કહે છે. અને આ દુઃખ માંથી બહાર નીકળવા માટે આપે મને એક વાર વાત કરી હતી, યાદ છે? કઈ વાત? આપ અવધપતિની પાસે બે વર માગો છો. હા, તો એક કામ કરો, અત્યારે આપ કોપ ભુવનમાં જતા રહો, અને અવધપતિ જ્યારે તમારી પાસે આવે એ વખતે એની પાસે બે વર માગી લો, અને બે વરની અંદર એક વરમાં રામને બદલે ભરતને ગાદી, અને બીજા વરની અંદર રામને 14 વર્ષનો વનવાસ. પણ સાંભળજો, ઉતાવળ કરશો નહીં. અવધપતિ આવ્યા પછી રામના જ્યાં સુધી સોગંદ ન ખાય ત્યાં સુધી વર માગશો નહીં. જરાય જો તમે ફોહલાવા જશો, જરાય પણ તમે જો પાછા પડશો તો આખી બાજી પલટાઈ જશે. માટે ખૂબ સાવધાન રહેજો. કઈ કઈ બરાબર મંત્રાએ કઈ કઈ બરાબર ચાવી ટાઈટ કરી છે, કઈ કઈ કહ્યું છે, ચિંતા નહીં કરી છું, તારી બધી જ બાજી હવે હું સમજી ગઈ છું, માટે હવે જલ્દી કે મારે શું કરવું જોઈએ. મંત્રાએ કહ્યું છે, તમે આ સુંદર સુંદર વસ્ત્ર આભૂષણ હેઠા ઉતારો, ઉદાસીન વસ્ત્રો ધારણ કરીને કોપભોનમાં જતા રહો, અવધપતિના ટાઈમે આવશે અને ત્યારે તમે બે વર માગી લેજો. અને કૈલાસપતિ ગઈ, ભવાની કઈ કઈ ઉદાસીન બની, ઉદાસીન વસ્ત્ર ધારણ કરી અને મેલા જૂના વસ્ત્રો ધારણ કરીને કોપભોનમાં ગયા છે. આ બાજુ આખો દાડો યુદ્ધને ધોરણે અયોધ્યા શણગારવાની તૈયારીમાં અવધપતિ સ્વયં પણ પડ્યા છે. પ્રભુ રાઘવ આવતીકાલે રાજા થશે, મારો રામ રાજા થશે, મારો રાઘવ રાજા થશે. આ આનંદની અંદર અવધપતિ ડૂબેલા છે. આખી અયોધ્યાની જનતા પણ આજ મસ્ત બની અને પ્રભુ રામ રાજા થશે આનંદ કિલોલ કરી રહી છે. કોઈને શરીરની ભાન પણ રહેતું એવું નથી, આજ ખાવા પીવાનું પણ ભાન નથી. અવધપતિ સાંજ પડે ત્યારે મનમાં વિચાર કરવા લાગ્યા, બધાને સંદેશો પહોંચ્યો પણ મારી પ્રિય રાણી કઈ કઈ ને સંદેશો અપાવવાનું ભૂલાઈ ગયો છે. લાઈવ એ મારી પ્રિય રાણી છે, માટે એને સંદેશો આપો, હું સ્વયં પોતે જ આવ્યા. અવધપતિ સ્વયં પોતે કઈ કઈ માતાને સંદેશો આપવા માટે આવ્યા છે. મહેલની અંદર પ્રવેશ કર્યો, દરવાજા પાસે મંથરા ઉભી છે, દરવાજો રોકીને અવધપતિએ મંથરાને પ્રશ્ન કર્યો, મંથરા ક્યાં છે, કઈ કઈ? મંથરા બોલે છે, પિતાજી રાજરાણીઓ કા અમને પૂછી પૂછીને થોડા કામ કરતા હશે, એ ક્યાં હોય અમને શી ખાતરી હોય, પરંતુ મેં કોપ ભુવન બાજુ જતા જોયા હતા, બાકી મને કાંઈ ખબર નથી. આખી હોળી સળગાવી છે તોય કે મને કાંઈ ખબર નથી. નારી ચરિત્ર મહાભયંકર છે, બલબલા એને વિટામિન ની અંદર વિટાઈ જાય છે, બલબલા એને આટી ની અંદર આવી જાય છે. અને કૈલાસપતિ કે પ્રતાપસિંહ આ શબ્દ જ્યાં સાંભળ્યો કે આજ કઈ કઈ કોપ ભુવનમાં છે, આટલો શબ્દ સાંભળતાની સાથે અવધપતિ વિચારમાં ઊંડા ઉતરી ગયા. કહો, કોપ ભુવનમાં આજે આનંદના દિવસે શું થયું હશે? કોપ ભુવન એટલે રાણીઓને રીસાવાનો સ્પેશિયલ મહેલ હતો. રાણીઓ જયારે રીસાય અને મનગમતી પદાર્થ વસ્તુ જોતી હોય અને એમ લાગે વિલંબ થાય છે, તત્કાળ જોઈએ છીએ, તો રાજમહેલ છોડી અને કોપ ભુવનમાં જતા રે. રાજા ત્યાં જાય અને મનાવે, જોતી વસ્તુ આપે અને એને રાજી કરાય, એટલા માટે સ્પેશિયલ રાખેલો કોપ ભુવન. કોપ ભુવનમાં છે સંદેશો મળતાની સાથે અવધપતિ થોડા ઝાંખા પડ્યા છે. આજે આનંદના દિવસે શા માટે કોપ ભુવનમાં ગયા છે? લાઈવ કોપ ભુવન બાજુ જાઓ. આમ વિચારણા કરી અવધપતિ કોપ ભુવન બાજુ પડ્યા છે. કોપ ભુવન ની અંદર પ્રવેશ કરીને જ્યાં જોયું છે, કઈ કઈ લાંબા થઈને સુતેલા છે, માથાના વાળને છૂટા મૂક્યા છે, જૂના વસ્ત્રો ધારણ કરેલા છે, આંખો માંથી આંસડોની ધારાઓ વહી રહેલી છે. આવા કઈ કઈ ને જોતાની સાથે અવધપતિ વિચારમાં ઊંડા ઉતર્યા છે, આને શું થયું હશે? અને તુલસીદાસજી કહે, અવધપતિ એકદમ કઈ કઈ ની પાસે ગયા છે, એના મસ્તક ઉપર હાથ મૂક્યો છે અને પૂછવા લાગ્યા છે, દેવી
कुमारी होय रानी प्राण प्रिय जानी मारे मारे बड़े बोदी मखानी
कुमारी है रानी प्राण प्रिय जानी मारे मारे बड़ी बोदी मखानी
कुमारी होय रानी प्राण प्रिय जानी मारे मारे
ભગવાનના ભક્તો ભજન કરવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષા પત્ર માં એક આજ્ઞા કરી, સંધ્યા સમયે સર્વે કોઈ મંદિરે જાવ, ઉચ્ચ સ્વરે ભગવાનના નામનું ભજન કરવું. કારણ કે આસુરી તત્વ સંધ્યા સમયે બધા છૂટા હોય છે અને ભજન જે નથી કરતા એની અંદર પ્રવેશ કરે છે. આ ઉદ્ભવતી આખો દાડો રામ 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 નું રટન કરતા હતા, મારા રામ મારો રાઘવ, મારો રામ મારો રાઘવ. પણ સંધ્યા સમયે બરાબર રામ ભૂલાણા ને કઈ કઈ નું રટન શરૂ થયું, કઈ કઈ ની પાસે જાઓ, કઈ કઈ ને સંદેશો આપવું, કઈ કઈ રાજી થશે, કઈ કઈ વાત સાંભળશે અતિ આનંદિત બનશે. રામ ભૂલાણા કઈ કઈ નું રટન શરૂ થયું, ભગવાન ભૂલાય માય નું રટન શરૂ થાય, સુખ જાય દુઃખ પ્રવેશ કરે. જીવનમાં દુઃખ ત્યારે આવે જયારે પ્રભુ ભૂલાઈ જાય છે. જેને સદૈવને માટે સુખી રહેવું હોય એ પરમાત્માની સ્મૃતિ અખંડ રાખે. જેટલા ભગવાન સાંભળશે એટલું દુઃખ ભૂલાશે, ભગવાન જેટલા સાંભળશે એટલું સુખ થશે. માયા બલબલાને પરેશાન કરે છે, એક ભગવાન થી જ માયા ડરે છે, બાકી માયા કોઈને ફાવા દે એમ નથી. અવધપતિ ભગવાનને બોલ્યા છે, કઈ કઈ નું સ્મરણ કરતા કઈ કઈ ની પાસે આવ્યા છે, કઈ કઈ. હે પ્રાણ પ્રિયા, તને શું તકલીફ થઈ, તું શા માટે અહીંયા આવી ગઈ છે? તુલસીદાસજી થોડી ટીકા પણ કરી, જેના માથાના વાળ ધોળા થયા છે એવા અવધપતિ કામને આધીન બન્યા છે. પ્રાણ પ્રિયા આવા શબ્દથી સંબોધન કરે છે, જેને ઘરે ચાર ચાર પુત્ર વધુ આવી ગઈ છે એવા અવધપતિને મોઢે આવા શબ્દ શોભા ના આપે. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, અવધપતિનો વિનાશ નક્કી થયેલો છે. પ્રભુ ભૂલાણા કઈ કઈ માં મન લાગ્યું, કઈ કઈ ને રાજી કરવા માટે બહુ બહુ મથી રહ્યા છે, કઈ કઈ ને જ્યાં મસ્તક ઉપર હાથ મૂક્યો સ્પર્શ કર્યો, કઈ કઈ અવધપતિનો હાથ તરછોડીને મુકાઈ દીધો છે. અવધપતિના મનમાં થયો આવો અનુભવ જિંદગીનો પહેલો છે, આજ પહેલા આ પોઝિશન મેં કદી જોઈ નથી. બાર બાર કહરાવું સુમુખી સુલોચની પીક બચની, હે સુંદર નયનો વાળી, હે સુંદર મુખ વાળી, હે સુંદર બોલનારી, હે રાણી કઈ કઈ તમને શું થયું છે? આજે તમે આવું વેન કેમ કરો છો? શા માટે આપ રીસાણા છો? કઈ કારણ તો બતાવો. આપણી ઉદાસીનતાનું કારણ મને ખબર નથી પડતી. હે દેવી,
અનહિત તો
કે દૂર
રાજી થતી હો તું કહે ને રાજ આપો તું કહે ને વનવાસ આપો ભાવિ બોલાઈ રહ્યું છે કઈ કઈ તારું કોને અપમાન કર્યું બતાવ તો ખરી તારી સામે કોઈ આંખ ઊંચી કરી હોય તો આંખ કાઢી લઉં તારી સામે આંગળી છીંદો તો હાથ કાપી નાખું તારું કોઈ અપમાન કર્યું હોય તો જમના દ્વારે પહોંચાડી દઉં પણ તું શા માટે ઉદાસ બની છો તારો સંકલ્પ એ જલ્દી કહી દે તારો જે સંકલ્પ છે પૂર્ણ કરીશ પણ આજે આનંદ નો દિવસ છે તને ખબર નથી કઈ કઈ બેઠી થા ભૂષણ સજતી બિલોકી મૃગુ મન હું કિરાતિન કુંદા કઈ કઈ આરામ રાજા બનવાના છે એનો રાજા બનાવવાનો છું બેઠી થા તૈયાર થા આભૂષણ સજ પણ કઈ કઈ આ શબ્દો સાંભળ્યા પછી આનંદ ને બદલે વધારે ઉદાસ બની અવધપતિ વાતને સમજી ન શક્યા અવધપતિ બીજું પાસું અજમાયું કઈ કઈ તું રાજી થઈશ એમ હું કરવા તૈયાર છું પણ તું રાજી થા બેઠી થા કઈ કઈ બેઠી થઈ છે પણ અવધપતિ કઈ કે બેઠી થઈ એની કપટને જાણને જાણી ન શક્યા કઈ કઈ અવધપતિની સામે જોયું છે સામે જોઈને કહ્યું છે પતિદેવ ક્યાર ના કહો છો માગ માગ શું માગું એમ માગ્યા પછી ક્યાં મળે એમ છે માગું અરે કઈ કઈ તું બોલે છે તું આજે આમ કેમ બોલે મને વાત કઈ સમજાતી નથી ન બોલે વર્ષો પહેલા બે વચન આપ્યા હતા જે પૂરા કર્યા છે વર્ષો વીતી ગયા એમ એને પૂરા કરો તો ઘણું છે અવધપતિ બોલ્યા છે કઈ કઈ એવા તો ટોણા નહીં મારીશ બેને બદલે તું ચાર માગી લે હું તારા વચનને પૂર્ણ કરીશ તું શું સમજેશ મને હું સામાન્ય પુરુષ છું સૂર્યવંશી રઘુવંશી
રઘુકુલરી કૈસરા ચલી આઈ તાઈ ને જાઓ મેરે વચન નઈ જાઓ
રઘુકુલરી કૈસરા ચલી આઈ પ્રાણ જાઓ બરુ વચન જાઓ
રઘુકુલરી કૈસરા ચલી આઈ તાઈ ને જાયે પર વચન
અમે પ્રાણ પાથરી દઈએ પણ એકવાર વચન આપ્યા પછી મિથ્યા ન કરીએ માટે માગી લે તું જે માગીશ આપીશ. ભક્તો આ કથા આપણને બતાવે છે, કોઈ વચનના ભેડામાં ખૂબ જયારે લેવા મળે ત્યારે બહુ સાવધાન બનવું. જોકે આજે તો બહુ તકલીફ નથી, તે દાડે તકલીફ હતી. આજે તો કેવાય મનીષી ખબર તો આવું માગી અભી બોલા આવી ફોક. તે દાડે તો વચનની કિંમત હતી, તાણ યોજાય, પણ એક વાર બોલ્યા પછી અન્યથા ન થાય. અત્યારે ઘોર કડી કાળ ચાલે માટે વચન ઉપર વિશ્વાસ બહુ ન કરાય. ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્રમાં આદેશ આપીને ગયા, સગા પિતાની સાથે સગા પુત્રની સાથે ધનનો કે જમીનનો જ્યારે વ્યવહાર કરો તે લેખિત કર્યા વિના ન કરો. લેખિત કર્યા વિના વ્યવહાર કરશે તો દુઃખ થશે. અને હકીકત થયો, ગયા વર્ષે અમે ઓલ્ડધામમાં હતા, લંડનનું ઇંગ્લેન્ડનું એક સિટી છે. અમારા દિનેશભાઈ કરીને એક બહુ સારા હરિભગત છે, એની ઓફિસ ઉપર એમ પધરામણી કરવા જતા હતા. અમે 5-6 વર્ષ પહેલા ગયેલા ત્યારે એને નવા બંગલા હાઉસ બનાવેલા, એમ એક બંગલામાં અમારો ઉતારો હતો. મેં કીધું પેલા બંગલા બનાવ્યો તો વેચી દીધા છે, એટલે જરાક હસ્યા. વિદેહી જેવી સ્થિતિ હો પણ, એટલે મેં કીધું કેમ હસ્યા? મને કે સ્વામી ભગવાન શ્રીહરિને આજ્ઞાનું ઉલ્લંઘન થયું, એનું ફળ મળ્યું. મેં કે શું થયું? કે સ્વામી, એ સોસાયટી અમે પાડેલી 40 બંગલાની, એમાંથી 32 બંગલાની જમાઈન કાયદેસરની, અને પેલા લખી આપેલી અમને દસ્તાવેજ પાકો હતો. એની બાજુમાં જ બીજા 8 બંગલાની જગ્યા હતી. એ માલિકે આ મારી જ જગ્યા તમ તાર બનાવેલો ને કે બીજા 8 બંગલા બનાવ્યા. 40 બંગલા બન્યા, કાયદેસરના બંગલા 32 તો વેચાઈ ગયા, 8 બાકી રહ્યા. પેલા માલિકને કીધું અમે કે બંગલા તૈયાર થયા અમારે વેચવાશ, જમીનની વાત આપણે સમજી લઈએ સામે બેસીને, અને તમારે થતા રૂપિયા આપી દે એટલે બંગલા અમારે વેચાઈ જાય. ત્યારે પેલો માલિક કહીએ, કયા બંગલા, કઈ જમીન? તો 8 બંગલા છે ને એ તો મારા છે, કે તમારે કેવાનું? અરે ભલા માણસ, તમારા તો કે પણ મારા જ છે ને, તમારી પાસે સાબિતી તમારા છે. પછી અમે લોકો કોર્ટમાં ગયા, પણ કોર્ટમાં મારી પાસે કોઈ પુરાવો હતો નહીં. અમે કેસ હારી ગયા. 3,00,000 પાઉન્ડ નો એક બંગલો, એમાં 8 બંગલા હારી ગયા. 2.25 કરોડ નો એક બંગલો, 8 બંગલા. એક સમય હાર્યા તો ખરા, ઉપરાંત પાછો કેસ લડે. એ દેશોની પદ્ધતિ એવી છે, જે પક્ષ જીતે એ પક્ષને જે ખર્ચ થયો એ હારેલા પક્ષે ચૂકવવો પડે. એટલે કે 8 બંગલા ગયા ને ઉપરથી 2,00,000 પાઉન્ડ ઉલા ખર્ચ ના ચૂકવવા પડ્યા. અને પછી હસતા હસતા બોલ્યા, સ્વામી ભગવાન શ્રીહરિની આજ્ઞા છે, સગા બાપની સાથે વ્યવહાર કરવો, દીકરાની સાથે વ્યવહાર કરવો તો લેખિત કરીને કરવો, અને મેં લખાણ કર્યા વિનાનો દસ્તાવેજ કર્યા વિનાનો વ્યવહાર કર્યો તો દુઃખ આવ્યું એમ. અને હકીકત છે, જીવનની અંદર દુઃખ ત્યારે પ્રવેશ કરે, શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન થાય, ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 34મા વચનામૃતમાં લખ્યું એમ કે ભગવાનનો જે ભક્ત થાય ને કાળ માયા કર્મ કોઈ દુઃખ આપવા સમર્થ નથી, પછી તે પરમેશ્વરની આજ્ઞા જેટલી લોપ એટલું દુઃખ થાય, જેટલું પાળે એટલું સુખ થાય. જેને સુખિયા થવું હોય આધ્યાત્મિક ક્ષેત્રે, એમણે હમેશા ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખવું. ભગવાનની આજ્ઞાને ઉલ્લંઘન કર્યા પછી કદાચ લૌકિક સુખ તો મળશે, કદાચ લૌકિક સુખ મળશે, પણ આધ્યાત્મિક સુખ સદૈવને માટે એની પાસેથી લૂંટાઈ જશે. એ જ વ્યક્તિ આધ્યાત્મિક ક્ષેત્રે સુખી રહેશે, એ જ વ્યક્તિના હૃદયમાં પ્રભુનો વાસ રહેશે, જે પરમાત્માની આજ્ઞાનું અનુસંધાન રાખશે. મારો પ્રભુ બોલ્યો બસ, એ જ મારા માટે ધર્મ છે. મારા પ્રભુની આજ્ઞા એ જ મારું જીવન હોય, એ વ્યક્તિ સદૈવ માટે સુખિયા રહેશે. મહાભારત સામે તમે દ્રષ્ટિ નાખો, મહાભારતના વિજય પછી, વિજય પ્રાપ્ત કર્યા પછી પણ યુધિષ્ઠિર મહારાજાને આનંદ ન થયો, અર્જુનને આનંદ હતો. કારણ શું? અર્જુન એમ માનતા હતા મારા ભગવાન બોલે એમ નામ ધર્મ બસ. યુધિષ્ઠિર મહારાજ એમ માનતા, શાસ્ત્રમાં આમ લખ્યું આમ લખ્યું આમ લખ્યું, મેં એનાથી જુદું કર્યું છે, પણ પ્રગટ ભગવાન મળ્યા પછી પ્રગટ ભગવાન જે બોલ્યા બસ એનું નામ ધર્મ છે. અને એ ધર્મ અનુસાર જે રહે છે, એ આજ્ઞા અનુસાર જે રહે છે, એના જન્મમાં દુઃખ કદી પ્રવેશ કરતું નથી. એ સદૈવને માટે સુખીઓ રહે છે અને સદૈવને માટે આનંદ કિલોલ કરતો રહે છે, પ્રભુની મસ્તીમાં ઝૂમતો રહે છે. પણ આપણી તકલીફ એ છે, આપણે ભગવાનનું ભજન ક્યારે કરીએ? પછી નિયમ લે કે હું આમ જ કરીશ એમ, પણ બરાબર ભેળવા જાય ને પછી બહાર નીકળો રસ્તો ન જડે ને પછી આપણે કહીએ કે અમે ભંડાર્યા દેવને શું કરશું, શું લોટ કરશું. હા, લોટ કરશું. ભલા માણસો પહેલા કરી દો લોટ, ભંડાર્યા દેવને ભીમમાં લેવા પડે લોટ કરાવવા માટે. ભીમમાં આવ્યો પછી ભંડાર્યા દેવનો લોટ કરીએ તો જીવની પ્રકૃતિ છે આજની અનાદિકાળમાં. બરાબર ભીડામાં આવે ને પછી ભગવાનને સંભાળે. અરે મહાભારત કે દ્રૌપદી જેવું પાત્ર પણ બરાબર ભીડમાં આવ્યા પછી ભગવાનને સંભાળ્યા, પછી ભગવાનને યાદ કર્યા. હે દ્વારકેશ તું બચાવજે, નહીતર તો પાંડવોની પાસે પ્રાર્થના કરતા હતા, ભીષ્મ પિતામહની પાસે પ્રાર્થના કરતા, વિધવિધ જગ્યાએ પ્રાર્થના કરી. પ્રેમ લાગ્યું કે હવે આમાંથી નહીં નીકળે ને મરી જશું, લાજ લૂંટાઈ જશે. પછી દ્વારકાધીશને યાદ કર્યા. શ્રીમદ ભાગવત નો છઠ્ઠો સ્કંદ એમ કહે, ગજેન્દ્ર જયારે જુંડના પકડમાં આવી ગયો, જુંડે બરાબર એને જયારે પકડ્યો, મનમાં એમ હતું ભલે પકડ્યો, મારી પાસે ગજબની તાકાત છે, કેટલી બધી આથણીઓ છે, કેટલા બધા હાથી છે, કેટલા બધા મદનિયા છે, આ બધા જરાક જરાક તાકાત લગાડશે તોય જુંડના પગમાંથી હું છટકી જાય છે, એટલે ચિંતા નથી. પેલા બધાએ દાખલો કર્યો, રાણીઓએ મદનિયાઓએ, પણ મુકાવી ન શક્યા. એમ લખ્યું શ્રીમદ ભાગવતમાં, ક્વચિત પંચમ ક્વચિત સપ્તમ, ક્યારેક પાંચ ક્યારેક સાત, આથણીઓ અને મદનિયાઓ એનો સંગ છોડી છોડીને જવા માંડ્યા. બધી આથણીઓ જોતી રહી, બધા જ મદનિયાઓ જતા રહ્યા, કોઈ જયારે ન રહ્યું. એક સમય એવો આવવાનો, આથણીઓ કામ નહીં લાગે, મદનિયા કામ નહીં લાગે. મદનિયા સમજાય, એક દાડો પત્ની કામ નહીં લાગે, પુત્રો કામ નહીં લાગે, ભગવાન સિવાય કોઈ કામ નહીં લાગે, કોઈ કામ ન લાગે. બધા જતા રહ્યા, તેમ છતાંય મનમાં એમ હતું મારી પાસે 10,000 હાથીની તાકાત છે, હું જૂનના વઢામાંથી મારી તાકાતથી પગને છોડાવી દઈશ. ઘણા ઝાટક્યા માર્યા પણ પગ છૂટો નહીં થયો. વધારે વધારે જયારે ખેંચાવા લાગ્યો ને એમ લાગ્યું હવે નહીં બચાય. પછી ભગવાનને પ્રાર્થના કરે, હે હરિ તું જલ્દી આવજે. અને ગરુડ તજી પાળા પધાર્યા ગજ સારુ મહારાજ. અને જીવાત્મા બરાબર ભીડામાં આવે છે ત્યારે ભગવાન ભજે. બહુ વિચાર છે તો ભક્તો જીવનની અંદર થોડુંક દુઃખ હોવું બહુ જરૂરી છે, કારણ કે સુખમાં ભગવાન વિસરાઈ જવાય છે, દુઃખમાં પરમાત્માની સહેજ સ્મૃતિ થાય છે. દુઃખ મેં સુમરીની સબ કરે અને સુખ મેં કરે ના હોય, યદિ જો સુખ મેં સુમરીને કરે તો દુઃખ કહાં સે હોય. સુખમાં ભગવાનને સંભાળે તો દુઃખ હોય ક્યાંથી? સુખમાં ભગવાન ભૂલાઈ જવાય છે, દુઃખમાં પળે પળે પ્રભુ યાદ આવે છે. હે મહારાજ, હે કૃપાળુ, મારું આટલું તું કામ કરી દે, આ મારી લાજ તું રાખી દે, હે ભગવાન, હે નાથ, હે માલી. એટલા માટે મોટા મોટા પુરુષો દુઃખ માગ્યા. કુંતાજી પ્રભુની પાસે દુઃખ માગ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શુકાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ જયારે રાજી થયા, માગો શુકાનંદ અમે તમારા ઉપર રાજી થયા છે કૃપાનાથ, આ દેહ પડવાનો અને પેલા 6 મહિના શરીરમાં બીમારી રહે, માંદગી રહે, જેથી કરીને અખંડ આપ સાંભળે રાખો. દુઃખમાં ભગવાન સાંભળે છે, સુખમાં ભગવાન ભૂલાઈ જવાય છે. માટે ભગવાન એવી પ્રાર્થના કરજો, કૃપાનાથ એટલું સુખ આપજે તું ભૂલી ન જવાય, તું ભૂલાય ને સુખ મળે તેવું સુખ મારે મફતે જોતું નથી. અને ભગવાન ભૂલાણા પછી સુખ ક્યાંથી હોય, દુઃખ જ હોય. અવધપતિ જેવા અવધપતિને પણ આજ ભગવાન ભૂલાણા છે, રાઘવ ભૂલાણા. કઈ કઈ નું સ્મરણ જયારે થવા માંડ્યું, દુઃખે ઘેરી લીધા છે. દુઃખે ઘેરાયેલા અવધપતિના મોઢામાંથી શબ્દો નીકળ્યા, માગો કઈ કઈ, તમે જે માગશો આપીશ, હું રઘુકુળમાં જન્મ્યો છું, અમારે ત્યાં વચનની કિંમત હોય છે, અમારા પૂર્વજોએ વચનને માટે પ્રાણ પાથર્યા છે, માટે માગો અને સાંભળો. રામની દુહાઈ ખાઈને કહું છું, તમે જે માગશો હું તમને આપીશ. આને રામની દુહાઈ જ્યાં ખાધી, ભૂખી સિંહણ ઉભી થાય એમ કઈ કઈ જાણે ઉભા થયા છે. અવધ પતિની સામે જોઈને કહ્યું છે, પતિદેવ ક્યાં નાય માગો માગો કરો છો, તમે કાન ખોલીને સાંભળી લો, માગી લો છો. કઈ કઈ ના મોઢામાં શબ્દ નીકળ્યા,
સુનહુ પ્રાણ પ્રિય ભારતજી કા, દેવો એ કઈ બાર ભરાતા હી ટીકા.
સુનહુ પ્રિય ભારતજી કા, દેવો એ કઈ બાર ભરાતા હી ટીકા.
સુનહુ પ્રાણ પ્રિય ભારતજી કા, દેવો એ કઈ બાર
ભરત ને ગાદી સોંપો. આવો તો પત્યોજી બોલવા જાય કે દેવી તમે જ માંગણી કરતા હતા, રામને ગાદી બેસાડો, રામને ગાદી બેસાડો, પછી મેં નિર્ણય લીધો છે. અવધ પતિ કઈક બોલવા જાય પેલા તો કઈ કઈ બીજો વાર માગ્યો છે, પતિદેવ રામને બદલે ભરતને ગાદી મળે અને રામને માટે 14 વર્ષનો વનવાસ મળે. અવધ પતિ આ શબ્દને સાંભળી ન શક્યા. ભૂખી સિંહણ અવરોધ હાથી પર પ્રહાર કરે અને હાથી જેમ ધરતી પર ઢળી પડે એમ જાણે અવધપતિ ધરતી પર ઢળી પડ્યા છે. મૂર્છા ખાય હા રામ હા રામ કરતા કરતા ધરતી પર ઢળ્યા છે. શરીરની શુદ્ધિ બોલાણી છે. અવધપતિની પોઝિશન મહાભયંકર સાબિત થઈ છે, કરી રહ્યા છે. આવતીકાલે રામને રાજગાદી મળશે, પણ સંધ્યા સમયે અવધપતિ મૂર્છા ખાન ધરતી પર ઢળ્યા છે. સવારમાં વહેલા સમાચાર બધાને મળશે કે શું પોઝિશન નિર્માણ થઈ, માટે સમાચાર આપણે પણ કાલે આપશું. અત્યારે સમાચાર અયોધ્યાની જનતા નથી આપતા, એ બિચારાને રાતનો આનંદ માણવા દો, રાતની તૈયારી કરવા દો. 12-14 કલાક મોડા સમાચાર મળશે તેટલો તો આનંદ. માટે કઈ કઈના માગેલા વચનો એને આપણે સવારમાં જાહેર કરશું.
કૈલાસપતિ
વર્ણન કરે ભવાની. માનવ માત્રની પ્રત્યેક પળ એક સરખી હોતી નથી. જીવનની અંદર ઘણી ફેરી એવા અનુભવો અને અનુભૂતિ જીવાત્માને થતી હોય છે. આનંદ આપનારા શોક ઉપજાવે છે, એવી પળો ઘણી વ્યતીત થતી હોય છે. સુખ દેનારા દુઃખનું કારણ બની જતા હોય છે. ભવાની જીવનની અંદર ઘણી ફેરી માણસનો પુરુષાર્થ સુખને માટે હોય છે, પરંતુ એ જ પુરુષાર્થ દુઃખનું કારણ બની જતો હોય છે. જીવનમાં ઘણી વાર સુખના અહેસાસની સાથે કરાયેલો પુરુષાર્થ દુઃખ સિવાય બીજું કાંઈ નથી આપતો હોતો. ઘણી ફેરી માણસ જેની પાસેથી સુખની આશા લઈને બેઠો હોય ત્યાંથી દુઃખની અનેકવિધ અનુભૂતિઓ થતી હોય છે. ભવાની જીવન વિધવિધ વિભાગમાં વહેંચાયેલું છે. મનુષ્ય માત્ર એ સદૈવને માટે યાદ રાખવું જોઈએ, સુખ અને દુઃખમાં સદૈવને માટે હું મારા ભગવાનને સાથે રાખો. એમ જેના જીવનમાં ભગવાન હશે, જ્યાં પ્રભુ પધારશે ત્યાંથી દુઃખો વિદાય લેશે, અને જ્યાંથી પ્રભુ વિદાય લેશે ત્યાં દુઃખ પ્રવેશ કરશે. ભવાની અયોધ્યાનો સમ્રાટ દશરથ મહારાજા, અરે જેમનું નામ સાંભળતાની સાથે દૈત્યો તમામ કાંપી ઉઠે, જેને પૂરા ભૂમંડળને સર કરવા માટે કોઈની આવશ્યકતાની જરૂર ન પડે, એકલા હાથે જાણે પૃથ્વી પર શાસન કર્યું છે, અરે જેના સહારા વિના દેવતાઓ વિજય પ્રાપ્ત ન કરી શકે, એ અયોધ્યાના ધણી અનેક ઉમંગોની સાથે અનેકવિધ સુખના સંકલ્પ કરતાની સાથે કઈ કઈની પાસે જ્યારે પહોંચ્યા છે, જીવનમાંથી ભગવાન રામ ભૂલાણા છે અને કઈ કઈનું સ્મરણ જ્યારે શરૂ થયું છે, દેવી કલ્પનાતી દુઃખ જીવનની અંદર ઉતરી પડ્યું છે. અવધપતિએ જિંદગીમાં સંકલ્પ નહોતો કર્યો, મારા જીવનની અંદર મારે આવું દુઃખ સહન કરવાનો સમય આવશે. મારી ઉત્તરાર્ધ અવસ્થા રોઈ રોઈને પૂરી થશે, મારો એવો સમય આવશે કે મને રડતા પણ નહીં આવડે, અવધપતિને કલ્પના પણ નહીં હતી. જેને સુખનું સાધન માન્યું હતું, હું કઈ કઈને જેને સમાચાર આપીશ કઈ કઈ કેટલી બધી રાજી થશે, કઈ કઈ અનેક ફરી મને કહેતા હતા તમે વહેલામ વહેલા રાઘવ ને યુવરાજ બનાવો, યુવરાજ બનાવો, આજનો સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે, કઈ કઈને કેટલો બધો આનંદ થશે. વિધવિધ સંકલ્પ કરી અવધપતિ આજ કઈ કઈની પાસે પહોંચ્યા છે, પણ ધાર્યું તો કંઈક પરિણામ આવ્યું, કંઈક વિચારતા હતા, કંઈક સહન કરવાનો સમય આવ્યો. કઈ ભવાની આખીર કઈ કઈ પોતાનું ગમતું જ કર્યું છે. અવધપતિની પાસે બે વરની માંગણી કરી છે. પહેલા વરમાં રામને બદલે ભરતને ગાદી મળો, બીજા વરમાં માંગણી કરીએ છે તાપ સ્વેશ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ બનવાસી. તપસ્વીનો વેશ ધારણ કરી રામ 14 વર્ષ સુધી વનની અંદર જાય. આ શબ્દ અવધપતિને સાંભળવા માટે જેને કઠણ પડ્યા છે, મૂર્છા ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યા છે, ઘવાયેલો હાથી જેમ ધરતી ઉપર પડેલો હોય એમ અવધપતિ આ ધરતી ઉપર ઢળી પડ્યા છે. તુલસીદાસજી કે અવધપતિની સ્થિતિ આજે વર્ણવી જાય તેમ નથી. જીવનમાં ઘણાના જીવનમાં દુઃખો આવ્યા હશે, ઘણા લોકો દુઃખી થયા હશે, પણ અવધપતિના જીવનમાં જે દુઃખ આવ્યું છે દુનિયામાં કોઈના જીવનમાં દુઃખ નથી આવ્યું. અવધપતિએ દુઃખનો જે અહેસાસ અનુભવ્યો છે તો જગતમાં કોઈ અહેસાસ અનુભવ્યો નથી. તમે કલ્પના કરો, જેનો દીકરો ભગવાન હોય એ બાપની આંખમાં જ આંસુ, પૂરા ભારત વર્ષનો રાજવી પુરુષ હોય એની આંખમાં જ આંસુ નોમાય. અવધપતિ ધરતી પર ઢળી પડ્યા છે.